એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે અમેરિકી સાહિત્યની એક ખરેખર બહુ જ પ્રભાવશાળી કૃતિ વિશે વાત કરવાના છીએ. રોબર્ટ પેન વોરેનની ઓલ ધ કિંગ્સ મેન 1946માં પ્રકાશિત થઈ અને પછી પુલિત્ઝર પણ મળ્યો એને.
બરાબર.
અને લેખક પોતે પણ રોબર્ટ પેન વોરેન એ કંઈ સામાન્ય નહોતા.
સાચી વાત. કવિતા અને કથા સાહિત્ય બંને માટે પુલિત્ઝર જીતનાર એકમાત્ર અમેરિકી.
હા, અને દક્ષિણના લેખક તરીકે એમના લખાણમાં પેલો ઇતિહાસનો ભાર, નૈતિક મૂંઝવણો, આ બધું હંમેશા રહેતું. અને આ નવલકથા ભલે પેલો લુઇઝિયાનાનો ગવર્નર હતો હ્યુઈ લોંગ એના જીવન પરથી પ્રેરિત હોય, પણ
ખાલી એની બાયોગ્રાફી નથી, એનાથી ઘણું વધારે છે.
ચોક્કસ. વોરેનને તો એને સત્તા, ભ્રષ્ટાચાર, નૈતિક જવાબદારી આ બધા મોટા મુદ્દાઓ પરના ચિંતનમાં ફેરવી નાખ્યું છે. એટલે આજે આપણો હેતુ એ જ છે કે આ નવલકથાના ઊંડાણમાં ઉતરીએ.
હા, અને ખાસ કરીને પેલો કથાકાર છે જેક બાર્ડન, એની નજરે આખી વાત સમજવાનો પ્રયત્ન કરીએ.
બરાબર, કારણ કે જેક બાર્ડન એ જ તો આખી નવલકથાનું હૃદય છે, નહીં?
બિલકુલ. એ ખાલી વાર્તા કહેતો નથી, એ પોતે વાર્તાનો ભાગ છે અને કદાચ સૌથી વધુ પીડાય પણ એ જ છે.
એક પત્રકાર, ઇતિહાસનો વિદ્યાર્થી જે ભણવાનું પૂરું નથી કરતો અને પાછો દક્ષિણના કુલીન વર્ગમાંથી આવેલો,
પણ અંદરથી કેવો એકદમ અલિપ્ત, થોડો શૂન્યવાદી કહી શકાય એવો, અને પછી એ વિલી સ્ટાર્ક જેવા આમ કરિશ્માવાળા નેતાના સંપર્કમાં આવે છે.
અને પેલી એની ફિલોસોફી જે ગ્રેટ ટ્વિચ કહે છે, મને લાગે છે એના કારણે જ એ વિલી સ્ટાર્ક માટે કામ કરવા તૈયાર થયો હશે.
હા, શક્ય છે. એ ગ્રેટ ટ્વિચ એટલે શું? કે માણસ જે કંઈ કરે છે એ અર્થહીન છે, બસ એક અનૈચ્છિક આંચકા જેવું,
એટલે કોઈ નૈતિક જવાબદારી જ નહીં.
બરાબર. જો બધું આમ જ ચાલતું હોય તો પછી સારા ખરાબનો સવાલ જ ક્યાં રહ્યો? અને આ જ માનસિકતા એને વિલી સ્ટાર્ક સુધી લઈ જાય છે.
વિલી સ્ટાર્ક એ પાત્ર વિશે થોડી વાત કરીએ. એ ખરેખર અજબ છે. એક તરફ આકર્ષણ થાય, બીજી તરફ ડર પણ લાગે. એની શરૂઆત કેવી હતી?
ના ના, શરૂઆતમાં એ એવો નહોતો. પહેલાં તો એ કઝિન વિલી તરીકે ઓળખાતો, મેસન કાઉન્ટીનો એક સીધો સાધો, આમ જુઓ તો આદર્શવાદી વકીલ,
સામાન્ય માણસ માટે લડવાવાળો.
હા, સ્થાનિક નેતાઓ જે ભ્રષ્ટાચાર કરતા હતા એની સામે લડતો. એને ખરેખર લોકોનું ભલું કરવું હતું, પણ પછી રાજકારણમાં જે થાય છે તે થયું.
એટલે એને સાથે દગો થયો?
હા, સ્થાપિત હિતોએ એને પોતાના ફાયદા માટે વાપર્યો, એક સ્પોઇલર કેન્ડિડેટ બનાવી દીધો મત તોડવા માટે.
ઓ, એટલે એનો વિશ્વાસ ઉઠી ગયો.
બસ, એને સમજાઈ ગયું કે ખાલી સારા ઈરાદાથી કામ નહીં ચાલે. અને પછી એનું પેલું પ્રખ્યાત ભાષણ આવે છે જ્યાં એ પોતાની હિક એટલે કે ગામડિયા તરીકેની ઓળખ સ્વીકારી લે છે
અને ભદ્ર વર્ગ પર પ્રહાર કરે છે.
હા, અને ત્યાં કઝિન વિલી પૂરો થાય છે અને ધ બોસનો જન્મ થાય છે. એકદમ પ્રેક્ટિકલ, કહી શકાય કે થોડો નિર્દય પણ.
એણે જાણે નક્કી કરી લીધું કે હવે દુનિયાના નિયમોથી જ રમવું પડશે.
બરાબર. એટલે પછી એણે ભ્રષ્ટાચાર, બ્લેકમેલ, ધાકધમકી બધું અપનાવ્યું.
પણ એણે લોકો માટે કામ પણ કર્યું ને, હોસ્પિટલો, રસ્તાઓ.
હા, આ જ તો વિરોધાભાસ છે. એ જે કામ કરતો એનાથી ગરીબ લોકોને ફાયદો થતો. એણે બનાવેલી હોસ્પિટલ કેટલાય લોકો માટે જીવનદાન બની.
તો પછી સવાલ એ થાય કે શું સારા અંત માટે ખરાબ સાધનો વાજબી છે? નવલકથા શું કહે છે?
વિલી પોતે તો એવું જ માનતો. એનું એક ફેમસ કોટ છે, માણસ પાપમાં જન્મે છે અને ભ્રષ્ટાચારમાં મોટો થાય છે.
અને બીજું પેલું, દુષ્ટતામાંથી જ ભલાઈ બનાવવી પડે છે, કારણ કે બીજું કંઈ છે જ નહીં.
હા, એટલે નવલકથા આપણને સીધો જવાબ નથી આપતી. એ બંને બાજુ બતાવે છે. વિલીના કામના સારા પરિણામો પણ દેખાડે છે અને એની રીતો કેટલી ખરાબ હતી એ પણ. એટલે જ વાચક મૂંઝાય છે.
અને આ બધામાં જેક બર્ડન ક્યાં ઊભો છે? એ ખાલી જોયા કરે છે કે પછી એ પણ આ તંત્રનો ભાગ બની જાય છે?
જેક શરૂઆતમાં પોતાને અલગ રાખવાનો પ્રયત્ન કરે છે. એ વિચારે છે કે હું તો ખાલી સંશોધન કરું છું, વિલીના દુશ્મનોના ભૂતકાળની એમ કહે કે ગંદકી શોધું છું.
એને ઐતિહાસિક સંશોધન જેવું નામ આપે છે, જાણે એમાં કંઈ ખોટું જ નથી.
બરાબર, પણ ધીમે ધીમે ફસાતો જાય છે. એ જે માહિતી લાવે છે એનાથી લોકોના જીવન પર અસર પડે છે, કોઈક બરબાદ થાય છે.
અને એની પેલી ગ્રેટ ટ્વિચની ફિલોસોફી એને બચાવી નથી શકતી.
ના, કારણ કે વાસ્તવિકતા જુદી હોય છે અને આ સંશોધન જ એને એના પોતાના ભૂતકાળ સાથે જોડે છે, ખાસ કરીને જજ ઇરવિનના કેસમાં.
હા, જજ ઇરવિન જેકના પિતા જેવા એકદમ સન્માનનીય વ્યક્તિ
અને જૂના દક્ષિણી સમાજનું પ્રતીક. પણ વિલી જેકને કહે છે કે આ જજ વિશે કંઈક શોધી લાવો. જેકને નથી ગમતું પણ એ માની જાય છે.
અને એને શું મળે છે?
એને ખબર પડે છે કે જજે વર્ષો પહેલા લાંચ લીધી હતી અને એના કારણે કોઈકે આત્મહત્યા પણ કરી હતી.
ઓહ, આ તો બહુ મોટો ઘટસ્ફોટ.
અને જ્યારે જેક આ વાત લઈને જજ પાસે જાય છે ત્યારે જજ આત્મહત્યા કરી લે છે.
અને પછી એનાથી પણ મોટો આઘાત. જેકની માતા કહે છે કે જજ ઇરવિન જ એના સાચા પિતા હતા.
બસ આખી દુનિયા ફરી જાય છે જેકની. એની અલિપ્તતા, એનો શૂન્યવાદ, બધું તૂટી જાય છે. એને સમજાય છે કે ઇતિહાસ એ કોઈ પુસ્તકની વાત નથી, એ જીવતો છે, આપણામાં છે.
અને ભૂતકાળના કર્મોથી કોઈ ભાગી શકતું નથી.
બરાબર. અને અહીંથી એની પેલી સ્પાઈડર વેબની થિયરી શરૂ થાય છે, કરોડિયાનું જાળું.
એ શું છે? ગ્રેટ ટ્વિચથી અલગ કેવી રીતે?
ગ્રેટ ટ્વિચ કહેતું હતું કે બધું અલગ અલગ છે, અર્થહીન છે, જ્યારે સ્પાઈડર વેબ કહે છે કે બધું જોડાયેલું છે.
એક નાની ઘટનાની અસર પણ બધે ફેલાય છે.
હા, દરેક કામનું પરિણામ આવે છે અને આપણે બધા આ જાળાનો ભાગ છીએ, એટલે આપણે જવાબદાર છીએ. આ સમજ જેક માટે એક રીતે મુક્તિ પણ છે, પણ સાથે સાથે એક મોટો બોજ પણ છે, નૈતિક જવાબદારીનો બોજ.
આ નવલકથાના બીજા પાત્રો પણ આ જાળામાં ફસાયેલા દેખાય છે, જેમ કે એન સ્ટેન્ટન અને એનો ભાઈ એડમ.
હા, એન સ્ટેન્ટન જે જેકની બાળપણની મિત્ર અને પ્રેમિકા. શરૂઆતમાં એ પણ જૂના આદર્શોમાં માને છે, સન્માન, પરંપરા.
પણ એનો ભ્રમ પણ તૂટે છે નહીં?
હા, જ્યારે એને એના પિતા જે પહેલા ગવર્નર હતા એમના ભ્રષ્ટાચારની ખબર પડે છે અને પછી એ વિલી સ્ટાર્ક તરફ આકર્ષાય છે.
કેમ? વિલીમાં એને શું દેખાય છે?
એને લાગે છે કે વિલી ભલે પરફેક્ટ સારો માણસ ન હોય પણ એ સારું કરી શકે છે, પરિણામ લાવી શકે છે. પણ વિલી સાથેનો એનું સંબંધ એ પણ એક રીતે મૂલ્યોના પતન જેવું જ છે.
અને એનો ભાઈ એડમ સ્ટેન્ટન, એ તો એકદમ અલગ, તેજસ્વી સર્જન, સિદ્ધાંતવાદી.
બરાબર. એ વિલીના ભ્રષ્ટાચારને સખત ધિક્કારે છે, પણ વિલી બહુ ચાલાક છે.
એ એડમને પોતાની પેલી મોટી હોસ્પિટલના પ્રોજેક્ટ માટે મનાવી લે છે.
હા, એમ કહીને કે આ કામ માટે તમારા જેવા સ્વચ્છ હાથવાળા માણસની જરૂર છે. અને એડમ માની જાય છે. એને લાગે છે કે હું સિસ્ટમમાં રહીને પણ મારી નૈતિકતા જાળવી શકીશ.
પણ એવું થતું નથી.
ના, જ્યારે એને એની બહેન એન અને વિલીના સંબંધની ખબર પડે છે ત્યારે ભાનગી પડે છે. એને લાગે છે કે બધું જ ભ્રષ્ટ થઈ ગયું છે.
અને આ સમયે પેલી સેડી બર્ક, વિલીની જૂની પ્રેમિકા અને સલાહકાર.
હા, સેડી બર્ક જે એન પ્રત્યે ઈર્ષ્યાથી સળગતી હોય છે, તે એડમના ગુસ્સાનો ફાયદો ઉઠાવે છે. એ એડમને ઉશ્કેરે છે.
અને પરિણામ?
એડમ સ્ટેન્ટન કેપિટોલ બિલ્ડિંગમાં જાય છે અને વિલી સ્ટાર્કને ગોળી મારી દે છે.
અને તરત જ વિલીનો બોડીગાર્ડ એડમને મારી નાખે છે.
ભયાનક અંત.
હા, બધી જ વાર્તાઓ અહીં આવીને મળે છે. રાજકારણ, પ્રેમ, દગો, આદર્શવાદ, બદલો,
બધું જ. વિલીનું પતન એની પોતાની ફિલોસોફીનું જ પરિણામ લાગે છે. અને એડમનું મૃત્યુ બતાવે છે કે વાસ્તવિક દુનિયાથી અલિપ્ત રહેવું શક્ય નથી.
આ બધા પછી જેક બર્ડનનું શું થાય છે? એની યાત્રા ક્યાં પહોંચે છે?
જેક ભાંગી પડેલો છે, પણ એક નવી રીતે. એ પેલી ગ્રેટ ટ્વિચવાળી વાતને હવે પૂરી રીતે છોડી દે છે.
અને સ્પાઈડર વેબ અને જવાબદારી સ્વીકારે છે.
હા, ધ ઓફુલ રિસ્પોન્સિબિલિટી ઓફ ટાઈમ એ શબ્દો વાપરે છે વોરન. અને હવેને પેલી કેસ માસ્ટરની જૂની વાર્તાનો સાચો અર્થ સમજાય છે.
ઓ હા, કેસ માસ્ટર જેની ડાયરી જેકને મળે છે, એ વાર્તાનું શું મહત્વ છે?
એ આખી નવલકથાનો નૈતિક સાર છે એમ કહી શકાય. 19મી સદીની વાત છે. કેસમાસ્ટરને પોતાના મિત્રની પત્ની સાથે સંબંધ રાખ્યો. મિત્રે આત્મહત્યા કરી. એણે પોતાની ગુલામ છોકરીને વેચી દીધી
અને પછી આખી જિંદગી એના પાપના બોજ નીચે જીવ્યો.
હા, એ સમજવાનો પ્રયત્ન કરતો રહ્યો કે પાપ શું છે, જવાબદારી શું છે. જેક માટે શરૂઆતમાં એ ખાલી એક ઇતિહાસનો કિસ્સો હતો, પણ અંતે એને સમજાય છે કે આ તો માનવ હોવાની મૂળભૂત વાત છે, આપણા કર્મો અને એના પરિણામો સાથે જીવવું.
એટલે જેક હવે ભાગતો નથી?
ના, એ જવાબદારી સ્વીકારે છે. એન સ્ટેન્ટન સાથે લગ્ન કરે છે, પોતાનું અધૂરું ભણતર પૂરું કરવાનું વિચારે છે. છેલ્લી પંક્તિઓ બહુ સરસ છે.
કઈ?
અને ટૂંક સમયમાં આપણે ઘરમાંથી બહાર નીકળીને દુનિયાના સંઘર્ષમાં જઈશું, ઇતિહાસમાંથી ઇતિહાસમાં અને સમયની ભયાનક જવાબદારીમાં.
વાહ, એટલે હવે દુનિયાનો સામનો કરવા તૈયાર છે એની બધી જ જટિલતાઓ સાથે.
બરાબર.
આ ખરેખર એક બહુ જ વિચારતા કરી મૂકે એવી નવલકથા છે. એના વિષયો, સત્તા, ભ્રષ્ટાચાર, ભૂતકાળ, નૈતિકતા, જવાબદારી આજે પણ એટલા જ સાચા લાગે છે.
ચોક્કસ. અને જે રીતે એ લોકપ્રિયતાવાદને બતાવે છે, લોકોની ભાવનાઓ ભડકાવીને સત્તા મેળવવી અને એના જોખમો, એ પણ આજે બહુ જ રિલેવન્ટ છે.
અને વોરેનની લખવાની સ્ટાઇલ, જેકનું કથન, પેલું ફર્સ્ટ પર્સન નેરેટિવ.
હા, જેમાં યુવાન જેકનો અનુભવ અને પછીથી વિચારતા વૃદ્ધ જેકનો અવાજ બંને ભળેલા છે. અને પેલી નોન લિનિયર સ્ટ્રક્ચર, ફ્લેશબેક.
હા, ભૂતકાળ અને વર્તમાન સતત સાથે ચાલે છે.
એનાથી પેલો ઇતિહાસનો પ્રભાવવાળો મુદ્દો વધારે મજબૂત બને છે. અને ભાષા પણ કેવી, ક્યારેક કાવ્યાત્મક, ક્યારેક એકદમ બોલચાલની.
આખી નવલકથા વાંચ્યા પછી એવી કઈ બાબત છે જે વાચકના મનમાં રહી જાય?
મને લાગે છે કે એની નૈતિક જટિલતા. અહીં કોઈ સ્પષ્ટ હીરો કે વિલન નથી.
હા, એ વાત સાચી છે. વિલિસ્ટા ખરાબ છે, પણ એનામાં કંઈક સારું કરવાની ઈચ્છા પણ દેખાય છે.
એડમ સ્ટેન્ટન નૈતિક છે, પણ એનો આદર્શવાદ જેને હિંસા તરફ લઈ જાય છે. જેક બુદ્ધિશાળી છે, પણ શરૂઆતમાં આંખ આડા કાન કરે છે.
એટલે વાચકને પોતાના વિચારો પર, પોતાના સમાધાનો પર સવાલ ઉઠાવવા પડે છે.
બરાબર.
તો આપણે એમ કહી શકીએ કે ઓલ ધ કિંગ્સમેન ખાલી રાજકારણની વાત નથી, પણ એ માનવ તરીકે આપણી સ્થિતિ, આપણા ઇતિહાસ સાથેનો આપણો સંબંધ અને આપણી પસંદગીઓના પરિણામો વિશે એક ઊંડું ચિંતન છે.
બિલકુલ. એ યાદ અપાવે છે કે દુનિયા બ્લેક એન્ડ વ્હાઈટ નથી, ગ્રે એરિયામાં જ આપણે જીવવાનું છે અને એની જવાબદારી પણ આપણી જ છે.
ખૂબ સરસ ચર્ચા થઈ.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.